अर्धजेतरवात्मजम् राजचन्द्रमहं वन्दे तत्त्वलोचनदायकम् प्रभुतत्त्वलोचनदायकम् अनंता तीर्थंकरो केवड़ी भगवंतो ज्ञानी महात्माओं ने नमस्कार करीने पर्युषण महापर्व की आराधना ना आ वर्षना कार्यक्रम में सवारना स्वाध्याय में परम कृपाणुदेव श्रीमद राजचंद्रजी विरचित अपूर्व अवसर ए पदनी आपणे विचारणा करीशुं अने रात्रिना स्वाध्यायमां श्रीमद राजचंद्र वचनामृत आधारित मानव देह अने मोक्ष ए विषयनी विचारणा करीशुं। गया पर्युषणनी अंदर श्रीमद राजचंद्र प्रणीत आत्मसिद्धि शास्त्रनी आपणे 10 दिवसनो पारायण करेलुं अने दशाब्दी ए रीते दशानिका महोत्सवनुं आपणे आयोजन करेलुं। परम कृपाळु देवे आत्मसिद्धिमां मोक्ष मार्गनुं स्वरूप बताव्युं। आत्माना 6 पद अने ए 6 पदनी अंदर छठ्ठा पदे वर्त्या विना पांचमू पद प्राप्त न थाय। स्थानक पांच विचारीने छठे वर्ते जे पामे स्थानक पांचमो ए मान ही संदे। जेने पांचमू पद मोक्ष प्राप्त करवो छे, जन्म मरण थी मुक्ति मेळवी छे, कर्मना बंधन थी जेने छूटवो छे, एने पांचमा पदनी अंदर वर्तना कर्या सिवाय बीजो कोई विकल्प नथी। ए पांचमा पदनो वर्तन केवी रीतनुं छे, ज्ञानीओए केवी रीते बतायुं छे, ज्ञानीओए ए साधनानुं स्वरूप शुं कह्युं छे, ए सद्व्यवहारनो मार्ग शुं छे, तत्वज्ञान तो जाण्युं, मोक्ष तो जाण्यो, पण मोक्षनो मार्ग जाण्यो। निश्चयथी नव तत्वनी अंदर जीवथी मांडी अने मोक्ष सुधीनी बधी ज आपणे तत्वज्ञाननी चर्चाओ जाणी, पण ज्यां सुधी ते मोक्षने पाममानो मार्ग न जाण्यो। निश्चयने गायो, कोईए व्यवहारने गायो, पण संधिने कोणे गाई? मोक्ष मार्गमां निश्चय लक्ष्ये व्यवहारनी आराधना छे। आ सद्व्यवहार एनो लोप करवानी स्वप्ने पण वात करवी ए मोटामां मोटुं मिथ्यात्व छे। आना जेवी कोई बोजी मिथ्यात्व नथी। तीर्थनो लोप थाय नहीं, अने तीर्थ अनंता तीर्थंकरोए अनंता केवड़ीओए जे मार्गनी प्ररूपणा करी छे। जैन मार्गमां बहु आ निर्ग्रंथोनो मार्ग बहु सुंदर रीते बहु स्पष्टताथी मूक्यो छे, तेमां कोई मतभेद ने अवकाश नथी। संसारथी जेने छूटवुं छे एनो छूटवानो क्रम केवो होवो जोईए एने कहे छे गुणस्थान क्रमारोहण। એ અપૂર્વ અવસરના પદની અંદર પરમ કૃપાળુ દેવે એટલું સરસ રીતે મૂક્યો છે। આપણે આ 8 સ્વાધ્યાયની અંદર પ્રયત્ન કરીશું એ 21 ગાથાઓની અંદર આ પરમપદ પ્રાપ્તિનો માર્ગ કેવી રીતે છે, આ સિદ્ધિપદના સોપાન કેવી રીતે રહેલા છે, આ સિદ્ધપદ કેવી રીતે સિદ્ધ થાય, પણ એ પહેલા નિર્ગ્રંથ પદ પ્રાપ્ત કર્યા વિના સિદ્ધપદની પ્રાપ્તિ ન થાય એટલે પરમ કૃપાળુ દેવે એમના એક કાવ્યની અંદર સરસ રીતે કહ્યું છે કે નિર્ગ્રંથનો પંથ ભવઅંતનો ઉપાય છે। જો સિદ્ધપદ પ્રાપ્ત કરવું હશે, સાધન સિદ્ધ દશા હૈ, જેને સિદ્ધપદ જોઈતું હશે, જેને મોક્ષપદ જોઈતું હશે, એને નિર્ગ્રંથ પદની પ્રાપ્તિ આવશ્યક છે। નિર્ગ્રંથ થયા વિના સિદ્ધ થઈ શકાય નહીં। આ વાતને બરોબર બેસાડીને બરોબર સમજી લઈએ એટલે આપણને આ વાતને અવિરોધપણે સમજાય। શરૂઆત એની અંદર એણે આ ભાવના કરી છે, આજે સ્વાધ્યાયની અંદર આપણે ક્રમ એ રીતનો છે કે પહેલી બીજી અને ત્રીજી ગાથા અત્યારના સ્વાધ્યાયમાં લેવા આપણે પ્રયત્ન કરીશું અને એમાં નિર્ગ્રંથ પદની ભાવના છે. કૃપાળુદેવે નિર્ગ્રંથ થવું છે હવે અને નિર્ગ્રંથ થવા માટે થઈ અને આ વાત મૂકી છે. પછીની ગાથા છે ચોથી પાંચમી ને છઠ્ઠી, એમાં એ નિર્ગ્રંથ પદનું ભાવચારિત્ર કેવું હોવું જોઈએ, કેવું હોઈ શકે છે. પછીની ગાથા છે સાત આઠ અને નવ, એમાં નિર્ગ્રંથ પદનું દ્રવ્ય ચારિત્ર કેવું હોવું જોઈએ. કેવળ ભાવચારિત્રથી ન ચાલે, એ દ્રવ્ય ચારિત્ર હોય. એ ગાથા સાત આઠ નવમાં આવે છે. પછીનો ચોથો સ્વાધ્યાય છે ગાથા દસ અગિયાર ને બાર, એમાં નિર્ગ્રંથનું આત્મચારિત્ર કેવું હોવું જોઈએ, જેમાં દ્રવ્ય અને ભાવના સંયમથી ઘટ્ટ થયેલું બંને રીતે આવેલું ચારિત્ર, એના લક્ષણ શું, એ દશા કેવી હોય, એ ભગવાને કહી છે દસ અગિયાર અને બાર, કે જેમાં એ નિર્ગ્રંથ પદની પરાકાષ્ઠા છે અને જ્યાં કેવળ જ્ઞાન પ્રગટાવે છે. પછી ગાથા છે તેર અને ચૌદની અંદર, નિર્ગ્રંથ પદનું શ્રેણીનું આરોહણ, નિર્ગ્રંથ શ્રેણીનું આરોહણ કેવી રીતે કરે, આ અપૂર્વ ગુણસ્થાનકથી શરૂ કરે અને કેવળી ગુણસ્થાનક સુધી કેવી રીતે પહોંચે છે અને એમાં એ પદની અંદર એમનો પુરુષાર્થ કેવો હોય છે એ વાત છે. છઠ્ઠા સ્વાધ્યાયમાં ગાથા નંબર પંદર સોળ અને સત્તર, એ કેવળ જ્ઞાન પ્રાપ્ત કરે તો કેવડીની બે અવસ્થા છે, સયોગી અને અયોગી. આ સયોગી કેવડી અને અયોગી કેવડીની અવસ્થા કેવી હોય છે અને તે સમયે કર્મોની સ્થિતિ કેવી હોય છે, જીવ અને કર્મનો સંબંધ શું છે, બહુ સ્પષ્ટ રીતની અંદર પરમ કૃપાળુ દેવે આ ગાથામાં મૂક્યું છે. ત્યાર પછી છે સાતમા સ્વાધ્યાયમાં ગાથા નંબર અઢાર અને ઓગણીસ, તો આત્મા જો કર્મથી મુક્ત થઈ ગયો તો મોક્ષ સિદ્ધપદનું સ્વરૂપ કેવું છે, સિદ્ધપદમાં આ આત્માની અવસ્થા શું હોય, કેવી હોય, આત્માના શુદ્ધ સ્વરૂપનું જે અનંતા જ્ઞાનીઓએ જે શુદ્ધ સ્વરૂપને ગાયો છે એ શુદ્ધ સ્વરૂપ કેવું હોય, ખરેખર સિદ્ધ આત્મા મુક્તાત્મા કેવો હોય, એ આત્માની વાત એમણે અઢાર અને ઓગણીસમી ગાથામાં લીધી છે. અને છેલ્લે ગાથા નંબર વીસ અને એકવીસમાં આ પરમપદ જે છે, આ પરમપદ પ્રાપ્તિનો કૃપાળુદેવનો નિશ્ચય છે. વીસ અને એકવીસમી ગાથામાં આ પુરુષ કહે છે નિશ્ચયથી આ પદ અમારે પ્રાપ્ત કરવું છે, એટલે સિદ્ધ પદને પ્રાપ્ત કરવાના નિશ્ચય સાથે નિર્ગ્રંથ પદ પ્રાપ્તિની ભાવનાનું આ શરૂ થાય છે. અને નિર્ગ્રંથ પદ પ્રાપ્તિની ભાવનામાં એ નિર્ગ્રંથ પદના બધા પાસા એમને સિદ્ધ કરવા છે. નિર્ગ્રંથનું ભાવચારિત્ર જોઈએ છે, નિર્ગ્રંથનું દ્રવ્ય ચારિત્ર જોઈએ છે, નિર્ગ્રંથનું આત્મચારિત્ર જોઈએ છે અને નિર્ગ્રંથમાંથી કેવડી પદમાં જવું છે અને કેવડી પદમાંથી મોક્ષ પદમાં દાખલ થવું છે અને મોક્ષ પદમાંથી સિદ્ધ પદમાં જવાય છે. એટલો ક્રમ છે આખો અને આમાં જૈનની કોઈ પણ અમન્ય હોય આમાં મતભેદ નથી. બાહ્ય વ્યવહારના ઉપકરણના દ્રવ્ય લિંગના મતભેદો ગમે તેટલા હોય, પરંતુ પરમ કૃપાળુદેવે અપૂર્વ અવસરમાં આખો નિર્ગ્રંથનો માર્ગ અને એનો જે ક્રમ કીધો છે એ બાબતની અંદર કોઈ જ્ઞાનીઓને ક્યાંય મતભેદ નથી. આ અનંતા જ્ઞાનીઓનો માર્ગ આત્મસિદ્ધિમાં આત્માના છ પદની ભાવના ભાવીને, જો આત્મ સ્વરૂપ જો અવભાસ્ય હોય અને જો આત્મ સ્વરૂપની અંદર આપણને એની અંદર શ્રદ્ધા થઈ હોય તો હવે એનો આગળનો ક્રમ શું, આત્મા તો જાણ્યો, એ જાણ્યા પછીની વાત શું છે એની શરૂઆત થાય છે. અહીંયા કરે છે અપૂર્વ અવસર એવો ક્યારે આવશે, ક્યારે થઈશું બાહ્યાંતર નિરગ્રંથ જો, સર્વસબંનો બાંધન તીક્ષ્ણ છે દિને, વિચરશું કવ મહત પુરુષની પંથ જો, અપૂર્વ અવસર એવો ક્યારે આવશે. વાત શરૂઆત જ એવી સરસ મૂકી છે, અપૂર્વ અવસર એવો ક્યારે આવશે. અરે સંસારી અવસ્થાની અંદર આપણે અવસરના ટાણાની રાહ જોતા હોય, અમારા ઘરે આ અવસર ક્યારે આવે, આ અવસર ક્યારે આવે, આ અવસર ક્યારે આવે, જન્મીથી મરી ત્યાં સુધી અવસર અવસર અવસર, અને એ અવસરને ઉજવવા માટે, એ અવસર માટે થઈને કેટલી બધી આપણી તૃષ્ણા હોય છે, કેટલી વાસના હોય છે, કેટલા એના આરંભ હોય છે, કેટલા એના સમારંભ હોય છે. કેવળ અવસર, પણ અહીંયા જ્ઞાની કે છે અમારે અવસર તો કેવો જોઈએ છે, અપૂર્વ જોઈએ છે, અપૂર્વ અવસર જોઈએ છે. અપૂર્વનો અર્થ પૂર્વે ક્યારેય પ્રાપ્ત ન થયો હોય એવો અવસર. અરે આ જીવે જન્મદિવસ કેટલા મનાવ્યા છે એ અવસર છે. કેટલી પોતાની લગ્નની એનિવર્સરી ઉજવી છે, કેટલા લગ્ન કર્યા એ અવસર છે. આજે ઉજવવા નીકળ્યા છે ને બધા, 50 અને 25 અમે પૂરા કર્યા. વાહ, જંગ જીતી ગયા તમે તો 25 વર્ષ પૂરા કર્યા, શું ઉકાયડું એમાં, 50 પૂરા કર્યા. કઈ ચાલે છે, દીકરાના જન્મદિવસનો અવસર છે ને, અમારા ઘરે તો દીકરાના લગ્નનો અવસર છે ને, આવો અવસર છે ને, તેવો અવસર છે ને, આજે ખાતમુહૂર્તના અવસર છે. જ્ઞાની કે છે આવા અવસર તો અનંતા પરિભ્રમણમાં અનંતા ઉજવા, પણ તેથી સંસારનું પરીક્ષીણ પણ થયું નહીં, જન્મ મરણનો અંત આવ્યો નહીં, ભવચક્કરમાંથી છૂટ્યો નહીં, કર્મથી મુક્તિ પ્રાપ્ત થઈ નહીં, પોતાના શુદ્ધ સ્વરૂપને પામ્યો નહીં. જ્ઞાની કે છે એવો અવસર જોઈએ છે અમારે, પૂર્વે પ્રભુ ક્યારેય ન આવ્યો, અપૂર્વ. 183 આંકમાં પરમ કૃપાળુ દેવે વચનામૃતમાં લખ્યું છે, પરિભ્રમણ કરતો જીવ અનાદિકાળથી અત્યાર સુધીમાં અપૂર્વને પામ્યો નથી, જે પામ્યો છે તે બધું પૂર્વાનું પૂર્વ છે. ભાઈ, પૂર્વે મળેલું મળે છે, ક્યારેક ચક્રવર્તીની સમૃદ્ધિ પણ મળી છે અને ક્યારેક દીનતા અને દરિદ્રતા પણ હાંસલ થઈ છે. અનંતના પરિભ્રમણમાં માનવ, નારકી, તેરિયંચ અને દેવગતિની અંદર આવા સુખના ભંડારો પણ જોયા છે અને યાચકની અવસ્થા પણ જોઈ છે, સ્વાધીનતા પણ જોઈ છે, પરાધીનતા પણ જોઈ છે, સગા સંબંધીઓ પણ જોયા છે અને એકાકી પણ જોઈ થયો છું. પણ ક્યારે તને આવી અપૂર્વ અવસર, પૂર્વાનું પૂર્વ તો બધું પ્રાપ્ત થયું છે. આજે આપણને કહીએ કે ઓહો સરસ મજાના અમારા તો ઘરના ઘર છે, મકાન છે, ફિયાટ છે, ફ્રીજ છે, ટેલિવિઝન છે, ફોન છે, બધું છે, આ પૂર્વે પ્રાપ્ત નહીં થયું હોય, આથી અનંત ગણું થયું છે. અપૂર્વ પ્રાપ્ત થયું નથી. અપૂર્વ અવસર કેવો કહેવાય તો પ્રશ્ન થાય જ્ઞાનીને પૂછે કે આપ અપૂર્વતા કોને કયો છો? અમે તો એમ સમજી છે કે કંઈક રેલવેમાં જાય અને બારી પાસે જગ્યા મળી જાય તો અપૂર્વ, આઈ એમ લકી ટુડે, વોટ લકી ધૂળ. દરેકે દરેક બાબતમાં બસ મળી ગઈ લક્કી, ફલાણું થયું લક્કી, આમ થઈ ગયું, તમે મળી ગયા, આપણે બહુ લક્કી. આજે લક શું છે ક્યાં ખબર છે? સંસારમાં બંધાતા જઈએ છીએ અને આપણી જાતને ભાગશાળી માનતા જઈએ છીએ. આ ભ્રમણા, આ મિથ્યાત્વ, આ ગાંડપણ, આ ગેલછા, આ જીવ આમાં ક્યારેય નીકળી શકતો નથી અને પાછો સમજે છે કે મારામાં અણસમજણ જેવું શું છે, હું તો બધું સમજ્યું છું. આ જયારે જાય ત્યારે એમ જ કહે કે જ્ઞાનીઓ કે બસ આ જીવ અણસમજણમાં છે, જે સ્વરૂપ સમજ્યા વિના, આમાં હું શું નથી સમજતો, હું તો બધું સમજું છું. પણ તું જે સમજે છે એનાથી બંધન સિવાય કઈ થાય છે? તારી સમજણમાં બંધન સિવાય કઈ થાય છે? તારી સમજણમાં દુઃખ સિવાય શેની પ્રાપ્તિ છે?
જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનું, સમજાવ્યું તે પદનમો શ્રી સદગુરુ ભગવાન.
આ તું સમજો નથી, એનાથી તને અનંત દુઃખની પ્રાપ્તિ થઈ રહી છે. અનંત દુઃખમાં તું છો અને હજુ અનંત દુઃખ અનંત કાળ સુધી પ્રાપ્ત થયા જ કરે એવી પ્રકારના તારા કામ ચાલ્યા કરે છે. સુકામ તો રખડ્યો, કારણ કે 52માં ભગવાન કહે છે કે નિર્ગ્રંથ ભગવાને પ્રણીતેલા પવિત્ર ધર્મ માટે જે ઉપમા આપીએ તે ન્યૂન જ છે. આત્મા અનંતકાળ રખડ્યો તે માત્ર એના નિરૂપમ ધર્મના અભાવે. આ આત્માને રખડપટીનું કારણ એને તીર્થંકરના માર્ગનો બોધ પામ્યો નહીં, એ જ્ઞાનીઓની બોધ એને પામ્યો નહીં. એને બધું દાન મળ્યું, એને બોધિદાન મળ્યું નથી. આ જગતમાં દુર્લભમાં દુર્લભ હોય તો બોધિ દુર્લભ છે. જ્ઞાનીઓનો બોધ પ્રાપ્ત થવો, સત્પુરુષોનો બોધ પ્રાપ્ત થવો એ પરમ દુર્લભ છે. અને કેવી રીતે થાય પણ, કારણ કે અપૂર્વ પોતાથી પોતાને પ્રાપ્ત થવું દુર્લભ છે. 285 માં ભગવાન કહે છે, પણ જેનાથી પ્રાપ્ત થાય છે તેનું સ્વરૂપ ઓળખાવવું દુર્લભ છે અને જીવને એ જ ભૂલ ભૂલાવણી છે. આ પ્રાપ્ત શેનાથી થાય, કોનાથી થાય, કોણ આપે, આ બોધિ ક્યાંથી મળે? આ બોધિ જે પામેલો છે તે જ માર્ગને પમાડે, જે પ્રગટેલો છે તે જ આપણા અંધકાર દૂર કરે, જે જાગેલો છે તે જ જગાડી શકે. એટલે જીવને ભૂલ ભૂલાવણી એ જ છે કે એને માર્ગ ક્યાંથી મળે એ ખ્યાલ નથી. એટલે એ શું કરે છે? તો કે છે પોતાની સમજણથી ચાલે છે. જ્ઞાની કે છે અપૂર્વ અવસરની ઝંખના. અપૂર્વ અવસર એવો ક્યારે આવશે? સાહેબ કેવો અવસર જોઈએ છે આપણે? શું તમને ખૂટે છે? કયા અવસરની તમે રાહમાં છો? કયા અવસરની શોધમાં છો? જ્ઞાની પોતે જ જવાબ આપે છે. પરમ કૃપાળુ દેવની કરુણા તો અદભુત છે, અમાપ કરુણા છે આ પુરુષની. એણે અપૂર્વ અવસરની વાત કરીને કહ્યું છે કે કઈ જાતનો અપૂર્વ અવસર? જોજો, ભેદ ના થાય, જોજો, મૂંઝાતા નહીં, અપૂર્વ અવસર અને સંસારના અવસરમાં ભેળસેળ કરી નાખતા નહીં કે અમારા આંગણે બહુ સારો મજાનો અવસર આવ્યો છે. અહીંયા કે છે અપૂર્વ અવસર ક્યારે થઈશું બાહ્યાંતર નિર્ગ્રંથ જો. અપૂર્વ અવસર એટલે શું? કે અમે બાહ્ય અને અભ્યંતર, બહારથી અને અંદરથી નિર્ગ્રંથ ક્યારે થઈએ? આજ સુધી હું ચક્રવર્તી થયો છું, રાજા થયો છું, પ્રધાન થયો છું, પિતા થયો છું, માતા થઈ છું, અનેક પ્રકારના સંબંધ, ઇન્દ્ર થયો છું, દેવ થયો છું, અને જંગલની અંદર વનરાજ થયો છું, મૃગેન્દ્ર થયો છું, રાજેન્દ્ર થયો છું, નૃપ થયો છું, પણ ક્યારે નિર્ગ્રંથ થયો નથી. ક્યારેય નિર્ગ્રંથ થયો નથી અને ક્યારેક નિર્ગ્રંથ થયો છું. કૃપાળુ દેવે કહ્યું છે ને કે અનંતવાર જીમ દીક્ષા, તો સાહેબ તમે ક્યાંથી કહ્યું કે અમે નથી થયા? અને તમે જ કીધું છે કે થયા છે, તો કે બાહ્ય ભાવે. અનંતવાર નિર્ગ્રંથપણું પણ પ્રાપ્ત કર્યું છે એ બાહ્ય ભાવે, અભ્યંતર ભાવે થયું નથી. હાથમાં ચરોડા લઈ લીધા છે, હાથમાં મુપત્તિઓ લઈ લીધી છે, ઉપકરણ ધારણ કર્યા છે, દ્રવ્યને લિંગને ચિહ્નો ધારણ કર્યા છે, હાથમાં કમંડળ લીધા છે, હાથમાં ચીપિયા ખખડાવ્યા છે, ત્રિશુલ ઉપાડ્યા છે, ત્રિપુંડ તણ્યા છે, જટાઓ વધારી છે, પણ અંદરના કષાય ક્યારેય એની અંદર જીત્યા નથી. વિષય કષાયથી ક્યારેય જીવ દૂર થયો નથી. સંસારના મોહનો ક્યારેય એને નાશ કર્યો નથી. એકને એક પ્રકારનું દૂર કરીને બીજી પ્રકારનું દાખલ કરી દીધું છે. એવી પ્રકારનું જેને કહીએ કે પોતે પોતાની જાતને છેતરી નાખે એવી અવસ્થા પ્રાપ્ત થઈ છે. એટલે કહે છે કે બાહ્યાંતર નિર્ગ્રંથ. નિર્ગ્રંથ કોણ? જૈન દર્શન સ્પષ્ટ કહે છે નિર્ગ્રંથ એટલે જેની ગ્રંથિઓ છેદાઈ ગઈ છે, તે જેને આત્માને કોઈ પણ પ્રકારની ગ્રંથિ નથી, જેનો આત્મા ગ્રંથિથી મુક્ત છે. અને આ ગ્રંથિ છે બાહ્ય અને અભ્યંતર. એમાં બાહ્ય ગ્રંથિ કયા પ્રકારની છે? તો જમીન, મકાન, ધન, ધાન્ય, ધાતુ, સુવર્ણ, રૂપુ, દ્વિપદ અને ચતુષ્પદ એટલે નોકર, ચાકર, સ્વજન, પરિજન, આ બધા આ બાહ્ય ગ્રંથિ છે. નવ પ્રકારનો બાહ્ય પરિગ્રહ છે અને 114 પ્રકારનો અંતર પરિગ્રહ છે. એ અંતર પરિગ્રહ કેવો છે? તો કે પેલું મિથ્યાત્વ એને પકડી લીધું છે, ચાર કસાય, નવ નો કસાય, અને નવ ને ચાર 13 ને 14, ક્રોધ, માન, માયા, લોભ, હાસ્ય, શોક, રતિ, અરતિ, જુગુપ્સા, ભય અને પુરુષવેદ, સ્ત્રીવેદ અને નપુષકવેદ. આ 14 આભ્યંતર ગ્રંથિ છે, 9 બાહ્ય ગ્રંથિ છે. 25 પ્રકારનો પરિગ્રહ ધારણ કરીને આજે બેઠો છે. આ ગ્રંથિની અંદર એને છૂટવું છે. ક્યારે થઈશું બાહ્યાંતર નિર્ગ્રંથ છો? ક્યારેક બાહ્ય પરિગ્રહ છોડ્યો છે તો અંદરની ગ્રંથિઓ રાખી છે, અને ક્યારેક અંદરની ગ્રંથિ છોડી છે તો બાહ્ય પ્રાપ્ત થયું નથી. અપૂર્વ અવસરમાં ભગવાન કહે છે કે ક્યારે થઈશું બાહ્યાંતર નિર્ગ્રંથ છો. શ્રીમદ રાજચંદ્રજી સ્વયં એક એવી જીવતી જાગતી મિસાલ છે, ઉદાહરણ છે. કે છે અંતરંગની અંદર નિર્ગ્રંથતા થઈ છે, પણ બહાર વિવાહનો ઉદય છે. એ ઉદય છે. એકવાર વ્યવસ્થાપકો સરખી રીતે બેસાડે, વચમાં વિક્ષેપ નહીં આવે. બહેનો અહીંયા આવી જાઓ જેટલી જગ્યા છે એટલી, અને બહાર મોડા આવે એટલા પાછળથી ત્યાંથી અંદર આવવાનો પ્રવેશ કરી દો. અને રોજેરોજ પર્યુષણમાં જેટલા આવો પહેલા આવે એ બધા અહીંયા બેસી જાય, આગળ અહીંયા બેસો, અને જેટલા વહેલા આવે છે બધા એટલે પાછળથી કોઈ વિક્ષેપ ન થાય. બધા આગળ આવી જાઓ ભાઈઓ, બધા ખૂબ જગ્યા છે અને બહાર ઉભા છે, ખૂબ જગ્યા છે, કોઈની જગ્યા રાખવાની આવશ્યકતા નથી. બેનો ઉભા થઈ જાઓ ત્યાંથી આગળ આવી જાઓ, જગ્યા કરી દીધો એટલે પાછળના કોઈને હવે તકલીફ નહીં, અડધો કલાક સુધી નહીં તો મને ને તમને બધાને વિક્ષેપ થશે. સજાત્મ સ્વરૂપ અંતર અને બાહ્ય પરિગ્રહની ગંથીથી મુક્ત થવાનું છે તેને નિર્ગ્રંથ કહે છે. જેની અંતર અને બાહ્ય ગ્રંથિઓ જેની છેદાય છે, ગુરુ અમારા કોણ? નિર્ગ્રંથ પરમ ગુરુ નિર્ગ્રંથ સર્વજ્ઞ દેવ. દેવ અમારો વિતરાગ છે અને ગુરુ અમારા નિર્ગ્રંથ છે. આ જૈનત્વનું ઓળખાણ છે. જેના ગુરુ નિર્ગ્રંથ છે, જેને અંતર બાહ્ય કોઈ ગ્રંથિ નથી, અને ગ્રંથિ પરિગ્રહની છે, બાહ્ય પરિગ્રહની અંતર પરિગ્રહની એવી પ્રકારના પરિગ્રહથી જે મુક્ત થયા છે તે આ એક પ્રકારનું. પછી સાહેબ બીજા અવસરનું કઈ લક્ષણ? તો પેલા બાહ્ય અને અભ્યંતર રીતે નિર્ગ્રંથ થવું. બીજું, અમારે નિર્ગ્રંથ થવું છે અપૂર્વ અવસરમાં. સર્વ સ્બંધનું બંધન તીક્ષ્ણ છેદીને, બધા જ પ્રકારના બંધનો જે છે, આત્માને જે અવરોધ કરે, જે બાંધી રાખે, આત્માના સ્વભાવને જે રોકી રાખે, આ બધા બંધનોથી અને છેદી નાખવા છે. બંધનને છેદવા છે. જ્યાં જ્યાં બંધન છે તેનો છેદ કરવો છે. બાહ્ય સંબંધ છે, અભ્યંતર સંબંધ છે, અંતરના સંબંધ છે અને સૂક્ષ્મ સંબંધ છે. ત્રણ પ્રકારે જીવ બંધાયો છે. આ આત્માને, આ જીવને ત્રણ પ્રકારના બંધન છે. બાહ્ય સંબંધની અંદર સ્થૂળ બંધન છે, શરીર છે, ધન છે, દ્રવ્ય છે, આ પરિવાર છે, કુટુંબ, સ્વજન, પરિજન, અનેક પ્રકારના મિત્ર કલત્ર, આ બધા બાહ્ય બંધનો છે. અનેક પ્રકારની માલ મિલકત, આ બધા બાહ્ય બંધનો છે. આભ્યંતર બંધનો પણ છે. મન, વચન અને કાયાના જે બંધનો છે એ આભ્યંતર બંધનો છે. એની અંદર રહેલું મમત્વ, એમાં રહેલો સ્વચ્છંદ, એમાં રહેલી અહંતા, એમાં રહેલું મમત્વપણું, આ બધા પોતાના અભ્યંતર બંધનો છે. આ બધું જ છોડનારા પાસે આપણે ભવનાથના મેળાની અંદર નાગાબાઓ 4-5 હજાર હોય, એને શું પોતાની પાસે રાખ્યું છે? તો બાહ્ય સંબંધ છોડ્યા છે, પણ અભ્યંતર કેટલા છે કે પોલીસ બોલાવવી પડે એ જયારે નાવા આવે ત્યારે. કારણ ક્રોધ, અહમ, પદ, પ્રતિષ્ઠા, કીર્તિ, લાલસા, વાસના કેટલી બધી હોય છે. બધું છોડ્યા પછી કેટલું બધું હોય છે. એની ડિગ્રી કોઈ વાર માપી છે? જબરજસ્ત હોય છે. જ્ઞાનીઓના બંધન તો સંસારીઓના બંધન કરતા પણ ઘણીવાર કહેવાતા, જ્ઞાની શબ્દ ન કહેવાય એને, પણ કહેવાતા જે પ્રકારના આજે છે એમના બંધનો આપણે જોઈએ. આવા બધા સૂક્ષ્મ બંધનો, રાગ, દ્વેષ, અજ્ઞાન, કષાય, આ બધા લોક પ્રતિબંધ, સ્વજન પ્રતિબંધ, કુટુંબ પ્રતિબંધ, સ્થળ પ્રતિબંધ, ક્ષેત્ર પ્રતિબંધ, આ બધા સૂક્ષ્મ બંધનો છે. હું આ જ જગ્યાએ જાઉં, હું આ જગ્યાએ ન જાઉં, અહીંયા જ મારા અનુયાયી છે, અમે અહીંયા જ વિચારીએ, બીજે ન જાય, અમારું આ તે, આ બધા બંધન નથી તો શું છે? આ ગ્રંથનું બંધન, આ પુસ્તકનું બંધન, અનેક પ્રકારના જીવ બાહ્ય બંધનથી જોડાયેલો છે, આભ્યંતર બંધનથી જોડાયેલો છે, સૂક્ષ્મ બંધનથી જોડાયેલો છે. સૂક્ષ્મ બંધનથી પણ આમ જીવ મુક્ત થઈ શકતો નથી. બાહુબળીને કયું બંધન હતું? કેવું સૂક્ષ્મ હતું? બાકી શું હતું? અરે, ચક્રવર્તી પદની અપેક્ષા પણ છોડી દીધી એણે. ભાઈ સાથે યુદ્ધની અંદર હતો અને મુષ્ટિ લોચ કરી લીધો. બસ ભરત ભલે હવે ચક્રવર્તી થાય, હવે મારે નથી થવું. કેટલો જબરજસ્ત ત્યાગ, કેટલી જબરજસ્ત ભાવના, પણ છતાં કયા બંધનથી રોકાઈ ગયા? કયું બંધન એમણે અહીંયા પકડી પાડ્યું? સૂક્ષ્મ બંધન. આવા સૂક્ષ્મ બંધનો પણ જીવમાં એટલા બધા હોય છે, જીવને પોતાને ખ્યાલ આવતો નથી. સ્વચ્છંદનું સૂક્ષ્મ બંધન, પ્રતિબંધનું સૂક્ષ્મ બંધન, પોતાનો અહમ અંદર જાગૃત હોય એ કોયા પ્રકારે હોય. એકવાર સંન્યાસીએ કહ્યું કે હું તો આ બધી જ રીતે હવે મુક્ત છું, મારે તો અરણ્ય અને મહેલ સરખું છે. સારું, માયાએ કહ્યું કે તું તારી જાતને છેતરવણ તો છેતરી લે. અરણ્યમાં ગયો તો કે હવે તો કે હજી તને બંધન છે, તું અરણ્યમાં છો તો સારી જગ્યામાં સૂતો છું, તો જઈને કાંકરા ઉપર સૂતો. કે હું તો કાંકરા ઉપર સુઈશ, મારે તો રેતી ને કાંકરા બધું સમાન છે, મને આ જગતમાં કોણ છે. આવી રીતે એથી કર્યું, તાપમાં ગયો ઠંડીની બદલે, આવા અનેક પ્રયોગ કર્યા. ત્યારે માયા અદ્રશ્ય હતી, પ્રગટ થઈને કીધું કે ચિંતા કરો માં, મારો દીકરો અહંકાર તો તમારી સાથે જ છે ને, મારો દીકરો અહંકાર તમારી સાથે જ છે. કેવી કેવી પ્રકારના જીવની સૂક્ષ્મ બંધનો દરેક અવસ્થાની અંદર હોય જ છે. આ બંધનને છૂટવા માટે કહે છે, સર્વ સંબંધન બંધન તીક્ષ્ણ છેદીને. અમારે તો આ બધું બંધન છોડી દેવું છે. અને વિચર શું કવ મહત્પુરુષને પંથજો. અપૂર્વ અવસર એવો કે જેમાં બાહ્ય અને અભ્યંતર અમારે નિર્ગ્રહ થવું છે, બધી જ પ્રકારના બાહ્ય અભ્યંતર અને સૂક્ષ્મ સંબંધના બંધનને છેદવા જ. પરમ કૃપાળુ દેવ કહે છે, જે જે કારણ બંધના તે હ બંધનો પંથ, તે કારણ છેદક દશા મોક્ષ પંથ ભવ અંત. બંધના જે જે કારણ હોય, સ્થૂળ હોય કે સૂક્ષ્મ હોય, અંદરનું હોય કે બહારનું હોય, જે જે કારણ જીવને બંધ કરે એ કારણને છેદવા છે. આવો અવસર અમારે જોઈએ છીએ, અને આવો અવસર કોઈએ મેળ્યો છે, કોઈને પ્રાપ્ત થયો છે. તમારે જોઈએ છે એટલે પૂર્વે કોઈએ પ્રાપ્ત કર્યો છે, આ સપનાની વાત તો નથી ને. ઇઝ ઇટ એ ડ્રીમ, યુટોપિયા? તો કે નહીં. વિચાર શું કવા મહત્પુરુષને પંથજો. આવો અવસર પ્રાપ્ત કરનાર અનેક મહાન પુરુષો, અનેક તપસ્વીઓ, અનેક તીર્થંકરો, અનંતા જ્ઞાનીઓ થયા છે. આવો અવસર મહત્પુરુષોએ પ્રાપ્ત કર્યો છે. એ મહાત્મા પુરુષ જેમાં તીર્થંકરો, અરિહંતો, ગણધરો, 14 પૂર્વધારીઓ, કેવડી, શ્રુત કેવડી અને અનેક મહાત્માઓનો જેમાં સમાવેશ થાય છે, આવા બધા મહાત્માઓ આ બાહ્ય અને અભ્યંતર ગ્રંથિ છેદીને નિર્ગ્રંથ થયા છે. આ બધા જ મહાત્માઓએ સંસારના સર્વ પ્રકારના બંધનનો છેદ કર્યો છે અને પોતે સિદ્ધપદને પ્રાપ્ત કર્યું છે. જેણે આવી રીતે સિદ્ધપદને પ્રાપ્ત કર્યું છે, એણે જે અવસ્થા પ્રાપ્ત કરી, એવા નિર્ગ્રંથ પદ પ્રાપ્તિની ભાવના આ પેલી ગાથામાં કહે છે કે અમારે એ કરવી છે. શ્રમણો જીનો તીર્થંકરો આ રીત સેવી માર્ગને, સિદ્ધિવર્યા નમુ તેમને નિર્વાણ ના તે માર્ગને. શ્રમણો જીનો તીર્થંકરો આ જ રીત સેવીને, આ નિર્ગ્રંથ થઈને જ બધા ગયા છે. કોઈએ તીર્થની અવહેલના કરી નથી, કોઈએ વ્યવહારને બાજુ ઉપર મૂક્યો નથી, કોઈએ ચરિત્રને બાજુ ઉપર મૂકીને કેવળ જ્ઞાનની વાત નથી કરી, કોઈએ ક્રિયાને બાજુ ઉપર નથી મૂકી. અનંતાના ચરિત્રો જોઈ લો, કોઈનું ચરિત્ર એવું નહીં હોય કે જ્યાં કોઈ કહી શકે. ભગવાન કુંદકુંડાચાર્ય કહે છે, બરોબર સમજી લેજો જગતના જીવો, આત્માની મુક્તિનો ધોરી માર્ગ શું છે, સર્વસામાન્ય જીવોના કલ્યાણનો માર્ગ શું છે. કોઈ અપવાદમાં અગમ નિગમના કોઈ માર્ગની આપણને ક્યાંય કોઈ વસ્તુ જગતની અંદર થઈ હોય તો એવી દુર્લભતા આપણી સમજમાં ન આવે. પરંતુ પૂર્વે પણ એવું આરાધન એ જીવે કર્યું જ હોય તો જ એ એમને નિર્ગ્રંથ પદ પ્રાપ્ત થાય, અને નિર્ગ્રંથ પદની પ્રાપ્તિ વિના સિદ્ધપદની સિદ્ધિ થાય નહીં. અને માટે જ અહીંયા કે જે ભગવાન કુંદકુંડાચાર્યજી કે શ્રમણ હોય, જીન હોય, તીર્થંકર હોય, આ બધાએ આ જ રીતે માર્ગની સેવના કરી છે. આ જ અવસરને પામીને, નિર્ગ્રંથ પદના અવસરને પામીને સિદ્ધ પદની પ્રાપ્તિ કરી છે. આવા મહત્પુરુષો કેવા છે? પરમ કૃપાળુ દેવ 791 માં કહે છે, દીર્ઘકાળ જેની સ્થિતિ છે તેને અલ્પકાળની સ્થિતિમાં આણી જેણે કર્મક્ષય કર્યો છે તે મહાત્માઓને નમસ્કાર. આ મહત્પુરુષ અમે કેને કહીએ છીએ? કર્મોની સ્થિતિ અનંતકાળની છે. એક મોહનીય કર્મ બાંધીએ તો 70 કોડા કોડીનું આયુષ્યનો બંધ પડે. એને દીર્ઘકાળની સ્થિતિને અલ્પકાળમાં જેને લાવી દીધી અને કર્મનો ક્ષય કર્યો, આવા મહત્પુરુષોને નમસ્કાર છે. 817માં ભગવાન કહે છે, મહાત્માનું સ્વરૂપ ઓળખીએ, આત્મદશાને પામીને નિર્દ્વંદપણે યથા પ્રારબ્ધ જેવો વિચરે છે, વિચરે ઉદય પ્રયોગ. આવા મહાત્મા પુરુષો નિર્દ્વંદ્વ દશામાં છે, નિર્વિકલ્પ થયા છે. કેવા થયા છે? શ્રીમદ રાજચંદ્રજીએ એક એક દશાનું વર્ણન અદભુત રીતે બતાવ્યું છે. 4 લીટીની અંદર એવું વર્ણન આપ્યું હોય કે જે 4 શાસ્ત્ર વાંચતા આપણને નિર્ગ્રંથ દશા ન સમજાય. પત્રાંક 80માં કૃપાળુદેવ લખે છે, જુઓ એની શૈલી, નિરાબાધપણે જેની મનોવૃત્તિ વયા કરે છે. જો આપણે મહાત્માનું ઓળખાણ કરવું છે, નિરાબાધપણે જેની મનોવૃત્તિ વયા કરે છે, નિરાબાધપણે એ સંસારના કોઈ વિકલ્પમાં, સંસારની કોઈ બાધાઓમાં, સંસારના કોઈ સંગ પ્રસંગમાં ક્યાંય રોકાતા નથી અને એની પોતાની મનોવૃત્તિ વયા જ કરે છે. ગંગાના માફક અસ્ખલિત પ્રવાહથી, અખંડિત ધારાથી, અવિચ્છિન્ન ધારાથી એમની વૃત્તિ ક્યાંય રોકાતી નથી. સંકલ્પ વિકલ્પની મંદતા જેને થઈ છે, એને કોઈ સંકલ્પ નથી, એને કોઈ વિકલ્પ નથી. સ્વરૂપ બાબતમાં જે જાગૃત છે, પંચ વિષયથી વિરક્ત બુદ્ધિના અંકુરો જેને ફૂટ્યા છે. દેહ છે એટલે પાંચે ઇન્દ્રિય છે, અને પાંચે ઇન્દ્રિય છે એટલે એના 23 વિષયો છે, અને એ વિષયને અનુકૂળ સંસારના પદાર્થો છે. પાંચે ઇન્દ્રિયોના વિષયને પોષે, આકર્ષે એવું સંસારનું, જગતનું સ્વરૂપ છે. આખરે જગત શું છે? પાંચ ઇન્દ્રિયના વિષયને ભોગવવાનું પદાર્થ છે, એનું સંકલિત રૂપ છે. જો પાંચ ઇન્દ્રિયોનો વિષય ન ભોગવવો હોય તો જગતમાં શું છે અને જગતને જીવને શું સંબંધ છે? પંચ વિષયથી વિરક્ત બુદ્ધિના અંકુરો જેને ફૂટ્યા છે, આપણે મહાત્માની ઓળખાણ કરીએ છીએ. ક્લેશના કારણ જેણે નિર્મૂળ કર્યા છે. ક્લેશનું કોઈ કારણ નથી, એટલે મનની અવસ્થા પણ એવી છે કે ક્લેશ અને સંકલેશ, તાપ અને પરિતાપ, સંતાપ જેના જીવનમાં હવે કોઈ પણ બાહ્ય કારણોથી ઉત્પન્ન થતો નથી, એવા બાહ્ય કારણો જેને સદા નિર્મૂળ કર્યા છે. અને એકાંત દ્રષ્ટિયુક્ત, એકાંત દ્રષ્ટિને જે સેવ્યા કરે છે, અને એકાંત દ્રષ્ટિ છે પણ એની પાછી એકાંત દ્રષ્ટિયુક્ત, અને એકાંત, એકાંતમાં કેવળ પોતાના આત્માની મુક્તિ, લક્ષ્યની સ્પષ્ટતા છે. અને જે જે એનાથી થાય, અનેકાંત દ્રષ્ટિ, શ્રીમદ રાજચંદ્રજી અનેકાંત દ્રષ્ટિના નાના નાના વાક્યો કીધા છે કે જ્યાં ત્યાંથી રાગ દ્વેષ રહિત થવું એ જ મારો ધર્મ, આ અનેકાંત દ્રષ્ટિ. પછી પિંજણ ન કરે, આમ કરવું, તેમ કરવું, આમ થવું જોઈએ, તેમ થવું જોઈએ નહીં, જ્યાં ત્યાંથી રાગ દ્વેષ રહિત થવું તે જ મારો ધર્મ. ભાઈ, તું આ મતમાં કે તે મતમાં માને છે, તું ગમે તે ધર્મ મતમાં માનતો હો તેની મને પરવા નથી, પરંતુ જે રાહથી સંસાર મળનો નાશ થાય તે રાહ અને તે સદાચારને તું સેવજે. આ અનેકાંત દ્રષ્ટિ. હું કોઈ ગચ્છમાં નથી, આત્મામાં છું તેનો હંમેશા ખ્યાલ રાખજો. આ અનેકાંત દ્રષ્ટિ. મને આ મત, તે પતની, મને કોઈ પણ આત્મત્વ જ્યાંથી પ્રાપ્ત થતું હોય ત્યાંથી મેળવી લેવું, અને એ માટે જે જે સાધનો કરવા પડે તે કરી લેવા એવો નિશ્ચય છે. અને એ માટે મહાવીરના વચનમાં મને પૂર્ણ વિશ્વાસ છે. એને વેદાંતિ એવા મનસુખરામ સુરીરામ ત્રિપાઠીના પત્રમાં કૃપાળુદેવે લખ્યું. આ અનેકાંત દ્રષ્ટિ. આગ્રહ નથી ક્યાંય, મતનો, પંથનો, ગ્રંથનો કોઈ આગ્રહ નથી. આ આગ્રહથી પર છે એવી અનેકાંત દ્રષ્ટિ છે. છતાં લક્ષ્ય કેવો છે? આત્માની મુક્તિનો. એમાં ક્યાંય ફંટાય છે? એમાં ક્યાંય વાતની અંદર કોઈ આડાવડા થાય છે? નહીં. એટલે કે છે, જેની એકમાત્ર શુદ્ધ વૃત્તિ જ છે તે પ્રતાપી પુરુષ જયવાન વર્તો, આપણે તેવા થવાનો પ્રયત્ન કરીએ. વિચરશું કવ મહત્પુરૂષને પંથજો. અમે આ શ્રમણો, જીનો, તીર્થંકરો, ગણધરો, કેવડીઓ આ બધાના પંથે અમે ક્યારે જઈએ? એટલે જૈન દર્શનની અંદર નમસ્કાર મંત્રનો પ્રારંભ ક્યાંથી થાય છે? તો અરિયંતિ થાય, પણ એનું છેલ્લું પદ ક્યાં સુધી? નમો લોયે સર્વ સાહુણમ. સાહુણમ પછી કોઈને નમસ્કાર નથી. અને સાહુ કોણ? સર્વસંગ પરિત્યાગ જેને કરી લીધો છે તે, જળ અને ચૈતન્યનું જેને જ્ઞાન થયું છે તે, જેને આત્મબોધ પ્રાપ્ત થયો છે તે. બાકી તો શું બને? આખી પાંચ પદ આ નિર્ગ્રંથ પદ છે. આ અવસર જે માગે છે, અપૂર્વ અવસર, એ અપૂર્વ અવસર નિર્ગ્રંથ થવાની વાત છે, નિર્ગ્રંથ પદની ભાવના છે. એટલે બીજી ગાથાની અંદર કહે છે,
સર્વ ભાવથી ઔદાસીન્ય વૃત્તિ કરી, માત્ર દેહ તે સંયમ હેતુ, દેહે પણ કિંચિત મૂર્છા નવ જોયે જો, અપૂર્વ અવસર એવો ક્યારે
આવી. નિર્ગ્રંથ પદની ભાવના ભાવતા ભાવતા ભગવાન એ દશાના લક્ષણો ઓળખાવે છે. કેવી રીતે થવાય? નિર્ગ્રંથ પદની ભાવના તો હું ભાવું, મને એમ થાય કે નિર્ગ્રંથ થઈએ. બધા જ મુમુક્ષુ વિચારે કે નિર્ગ્રંથ આપણે થઈ જઈએ. કેવી રીતે થવું, એનો કોઈ ક્રમ, એનો કોઈ માર્ગ? બીજી ગાથામાં ભગવાન માર્ગ બતાવે છે. સર્વ ભાવથી ઔદાસીન્ય વૃત્તિ કરી, નિર્ગ્રંથ થવું છે ને. સર્વ ભાવ, જળ કે ચેતન, એની કોઈ પણ હાલત, કોઈ પણ અવસ્થા, એને જૈન દર્શનમાં ભાવ કહેવામાં. જળ ભાવો, જળ ભાવે, જળ પરિણામે ચેતન, ચેતન ભાવ. બીજી એક ભાષામાં એને પર્યાય કહેવાય છે. જળની પર્યાય જળ, ચેતનની પર્યાય ચેતન. તો પરિણમન સમયે સમય થાય છે. તો એક દ્રવ્યનું સમયે સમયે પરિવર્તન થાય, અને જે સમયલક્ષી એની અવસ્થા છે એ ભાવ છે. આ બધા દ્રવ્ય ભાવ. પરભાવમાં વૃત્તિ ન જવી જોઈએ. પરભાવમાં એટલે પૂતગલ પદાર્થ જે સ્વરૂપમાં હોય તે સ્વરૂપ પણ મને માન્ય નથી. એમાં કાંઈ આ એનો ગંદો પદાર્થ છે તો મને માન્ય નથી, અને સુગંધી થઈને આવે તો મને માન્ય છે નહીં. પાત્ર છે એ ઠીકરાનું છે માટે મને માન્ય નથી, અને સોનાનું થઈને આવે તો માન્ય છે. ભૂલ ન થવી જોઈએ. સર્વ ભાવથી ઔદાસીન્ય વૃત્તિ કરી, જગતના બધા જ પદાર્થો, જળ અને ચેતન, બધા ભાવોથી આખું જગત સચરાચર જગત વિલસી રહ્યું છે. એની અંદર એની કોઈ પણ અવસ્થા, ચેતનનો ભાવ, આ ચેતન ભાવની અંદર કોઈ આત્મા એ મારા પુત્ર રૂપે છે એટલે એ ભાવનો મને પ્રેમ છે, અને દુશ્મન રૂપે હોય તો, પાડોશી રૂપે હોય તો એ ભાવ તરફ પ્રેમ છે તને? તો જ્ઞાનીએ અહીંયા એને મોહ કીધો છે. સૂક્ષ્મ લાગે જરા, પણ બરોબર આપણે વિચારણા સ્થિર રહીને કરીશું. સમજીએ જ્ઞાનીને કહેવાના બોધને. આ વિતરાગ દર્શન સમજવું છે, આ વિતરાગ વિજ્ઞાન છે. ચેતનની અંદર પણ જો ચેતનનો ભાવ હોય તો ચેતનમાં અમારે સમગ્ર જીવ સાથે મૈત્રી છે. મહાવીરની મૈત્રીને ઓળખવી છે. મહાવીર મૈત્રી કહે છે ત્યારે ગોસાળો હોય તો ભલે, અને ગૌતમ હોય તો ભલે, કમઠ હોય તો ભલે, અને ધનેન્દ્ર હોય તો પણ ભલે, તીર્થંકરનો આપણે સમજવી છે ને મૈત્રી. જગતના સર્વ જીવો પ્રત્યે મૈત્રી. જીવનો ભાવ કયો છે, કઈ અવસ્થામાં છે એની સાથે મતલબ નથી. એ જ અહિંસક બની શકે. આ તો માણસની મૈત્રી, અને જનાવર હોય તો એનો કટલું કાઢી નાખવાનું એમ, અને જંતુ હોય તો એનો નાશ કરી નાખવાનો. આજે દુનિયાની અંદર જે પ્રકારની અહિંસાની વાત ચાલે છે તે અહિંસા જૈનોની અહિંસા છે, મહાવીરની અહિંસા તે છે? નોટ એટ ઓલ. સર્વ ભાવથી ઔદાસીન્ય વૃત્તિ કરી, કારણ અન્ય સર્વ પદાર્થ, વસ્તુ, સંયોગ, સંબંધ, કારણ કે જે સંસાર વર્ધક છે, જેનું સ્વરૂપ સંસારવર્ધક છે, એક જ આત્માનું સ્વરૂપ જો પત્ની રૂપે હોય અને પત્ની રૂપે તેના તરફ જોવાતું હોય તો એ સંસારવર્ધક સ્વરૂપ છે કે મોક્ષવર્ધક છે, તો એ સંબંધ નહીં જોઈએ, એ ભાવ નહીં જોઈએ. આ ભાવની અંદર પરમ કૃપાળુ દેવે એક પત્રની અંદર આ વાતને બહુ સૂક્ષ્મતાથી મૂકી છે. 419માં કીધી છે, એક ખંભાતના મુમુક્ષુએ પત્ર લખ્યો છે, એને જવાબમાં લખ્યું છે. બંને પતિ પત્ની દંપતી છે કે તમારો બંનેનો પ્રેમ છે, પણ બંનેનો પ્રેમ અમે એક ગુરુના શિષ્ય છીએ એવો થવો જોઈએ, દંપત્ય ભાવનો પ્રેમ નહીં. એમાં પણ ધર્મની આરાધના જો અમે બે માણા થતું હોય તો એ બધી મોહગ્રસ્તી અવસ્થા છે. એમણે કહ્યું છે ત્યાં કે ત્યાં એક ધર્મના સાધર્મિક ભાઈ બહેન જેવા ભાવે તમે જયારે ધર્મની આરાધના કરશો તો જ તમને ફળ છે. જ્ઞાની પ્રત્યે અભેદ બુદ્ધિ તમને આવવી જોઈએ. એમાં પછી એમ કહ્યું કે જ્ઞાનીને પણ આ પ્રકારનો ગ્રસ્ત આશ્રમ છે તો આપણો ભલે ન રહ્યો. તો ધર્મની આરાધના પણ પતિ અને પત્નીનો ભાવ જો આવ્યો તો સમજી લેવું કે ત્યાં પણ વિભાવ દશા આવી ગઈ. ખૂબ સમજવાનું છે, આપણે તો ધર્મના નામે ઘણા ધટિંગ હલાવીએ છીએ. અહીંયા કે છે, સર્વભાવથી ઔદાસીન્ય વૃત્તિ કરી સંસાર વર્ધક કારણોથી ઉદાસીનતા તે પ્રત્યે ઉપેક્ષા, અને એની કૃપાળુ દેવે કીધું છે કે વિષય કષાયની મંદતાથી માંડી અને એના સંપૂર્ણ ક્ષય સુધીની ત્રણ અવસ્થાની અંદર કહ્યું છે વૈરાગ્ય, ઉદાસીનતા અને વિતરાગતા. ધર્મનો પ્રારંભ સેનાથી થાય? વૈરાગ્યથી. વૈરાગ્ય ન હોય તો ત્યાગ વિરાગન ચિત્તમાં થાય ન તેને જ્ઞાન, અટકે ત્યાગ વિરાગમાં તો ભૂલે નિજ ભાન. વૈરાગ્ય ધર્મનું સ્વરૂપ છે. ભાવના બોધના પ્રારંભમાં પરમ કૃપાળુ દેવે લખ્યું છે કે જેમ રુધિરનો ડાગ રુધિરથી જતો નથી, જળથી જાય છે, નિર્મળ એવા જળથી રુધિરનો ડાગ જાય, એમ સંસારનો રોગ લાગ્યો હોય તો શૃંગારથી એ રોગ મટે નહીં, એને માટે વૈરાગ્ય જોઈએ. ભર્તૃહરિ મહારાજાએ કહ્યું છે કે આ સંસારની બધી જ વસ્તુ, બધી જ અવસ્થા, બધા જ ભાવ, એ ભાવ એને 17 ભાવ કીધા છે. એમાં કામ કીધું છે, રૂપ કીધું છે, મદ કીધું છે, ગર્વ કીધું છે, ધન કીધું છે, આ બધાની અંદર ભય કીધો છે. સંસારમાં અભય જો હોય તો કેવળ વૈરાગ્ય એક અભય છે. વૈરાગ્ય એ જ જીવને મોક્ષના માર્ગે લઈ જનાર, અનંત સુખના માર્ગે લઈ જનાર ભૂમિયો છે. તો વૈરાગ્ય વિના પ્રારંભ થતો નથી પરમાર્થ માર્ગમાં. વૈરાગ્ય વિના પ્રારંભ યાત્રાનો ન થાય. વૈરાગ્ય એટલે શું? વ્યાખ્યા તો ઘણી છે, પણ કૃપાળુદેવે 506 પત્રની અંદર એક ટૂંકી વ્યાખ્યા વૈરાગ્યની આપી છે, જેમાંથી વૈરાગ્ય આપણને સમજાઈ જાય કે ગ્રહ કુટુંબ આદિ ભાવને વિશે અનાસક્ત બુદ્ધિ થવી તે વૈરાગ્ય છે. ગ્રહ એટલે ઘર, પોતાનું ઘર એટલે ઘરની અંદર બધી જ ઘર વખરી આવી ગયો એ ઘર, બીજું કુટુંબ જે બધા રહીએ છીએ સાથે, હાણીએ છીએ માણીએ છીએ, એ કુટુંબ આદિ ભાવને વિશે અનાસક્ત બુદ્ધિ થવી. કેવી અનાસક્ત? એના પ્રત્યે લેશ માત્ર પણ આસક્તિ નહીં. બરોબર છે, એનું કાંઈ વિશેષ વિશ્લેષણ કરવાની જરૂર છે? આદિ ભાવને વિશે અનાસક્ત બુદ્ધિ થવી તે વૈરાગ્ય. આવું વૈરાગ્ય આવે, આ વૈરાગ્ય જ્યારે દ્રઢ થાય, વૈરાગ્યની ભાવના જ્યારે દ્રઢ થાય,